રૂથનું પુસ્તક એનો પહેલો અધ્યાય, રૂથનું પુસ્તક અધ્યાય પહેલો. હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો, એથી બેથલેમ યહૂદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના બે પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો. તે માણસનું નામ અબીમેલેખ, તેની સ્ત્રીનું નામ નાઓમી ને તેના બે પુત્રોનું નામ માહલોન તથા કિલ્યોન હતા. તેઓ બેથલેમ યહૂદિયાના એફ્રાથીઓ હતા. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યા હતા. હવે નામીનો પતિ અબીમેલે તે બાયને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો અને તે પુત્રો મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા. તેમાંની એકનું નામ ઓરપા ને બીજીનું નામ રૂથ હતું. તેઓ ત્યાં સુમારે 10 વર્ષ રહ્યા. પછી મહલોન તથા કિલ્યોન બંને મરણ પામ્યા. એમ પેલી બાય તેના બે પુત્રો તથા તેનો પતિ એકલી મૂકી ગયા. આથી તે પોતાની પુત્રવધુઓની સાથે મોઆબ દેશમાંથી પાછી પોતાના વતન તરફ જવા માટે તૈયાર થઈ, કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્ન આપ્યું છે. જે જગાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધુઓ ચાલી નીકળી અને તેઓ યહૂદિયા દેશમાં પાછી જવા માટે રસ્તે પડી. નાઓમીએ પોતાની બે પુત્રવધુઓને કહ્યું, તમે પોતપોતાને પિયર પાછી જાઓ. જેમ તમે મરનારા ઉપર તથા મારા પર દયા રાખી છે, તેમ યહોવા તમારા પર દયા રાખો. યહોવા કરે ને તમે પરણો ને પોતપોતાના પતિના ઘરમાં એસ આરામ ભોગવો. પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી. તેઓએ તેને કહ્યું, એમ નહીં બને, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે પાછી આવીશું. ત્યારે નાઓમીએ કહ્યું, મારી પુત્રીઓ પાછી વળો, તમે મારી સાથે કેમ આવવા માંગો છો? શું હજી મારા પેટમાં પુત્રો છે કે તેઓ તમારા પતિ થાય? મારી પુત્રીઓ પાછી વળીને ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હવે મારાથી ફરી પતિ કરાય નહીં. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાત્રે જ પતિ કરું ને મારી ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય, તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે પતિ કર્યા વગર રહેશો? ના મારી પુત્રીઓ, કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓરપા પોતાની સાસુને ચુંબન કર્યું અને ઓરપાએ પોતાની સાસુનું ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. ત્યારે તેણે કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દતાઈશ. જો મરણ સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને રહેવાનું કહેવાનું મૂકી દીધું. એમ તેઓ બંને મુસાફરી કરતા કરતા બેથલેમ પહોંચ્યા. તેઓ બેથલેમ આવ્યા ત્યારે એમ થયું, આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્ન થઈ અને તેની સ્ત્રીઓએ પૂછ્યું કે શું આ નાઓમી છે? ત્યારે તેણે તેઓને કહ્યું, મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો, કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સત્તાએ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે. તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો? એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્રવધુ રૂથ મોઆબેણ પાછી આવી અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેમમાં આવી.
રૂથનું પુસ્તક એનો બીજો અધ્યાય, રૂથનું પુસ્તક અધ્યાય
બીજો. નાઓમીના પતિનો એક સગો હતો, તે અબીમેલેખના કુટુંબનો એક મહા ધનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું અને રૂથ મોઆબેણ નાઓમીને કહ્યું અને રૂથ મોઆબેણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે કે જેની મારા પર કૃપાદ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાનો હું સડો કરું. ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા. તે ગઈ ને ખેતરમાં આવીને કાપનારોની પાછળ સડો વીણવા લાગી. સુભાગ્યે તે અભિમેલકના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી અને જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું, યહોવા તમારી સાથે હો. તે ઉત્તર આપ્યો કે યહોવા તને આશીર્વાદ આપો. પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆઝે પૂછ્યું, આ કોની યુવતી છે? ત્યારે કાપનારા પર મુકાદમ ઠરાવેલા ચાકરે ઉત્તર આપ્યો કે એ તો મુઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મુઆબી યુવતી છે. તેણે મને કહ્યું, કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂડીઓ મધ્યથી મને સળો વીણી ભેગો કરવા દે. એવી રીતે તે આવી અને ત્યારથી એટલે સવારથી માંડીને આજ સાંજ સુધી એ કામ પર લાગુ રહી છે. ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ. ત્યારે બોઆઝે રૂથને કહ્યું, મારી દીકરી, શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં સળો વીણવા જઈશ માં, અને અહીંથી પણ જઈશ માં, પણ અહીં મારી યુવતીઓની પાસે રહે. જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ ફર. તેઓ તને કંઈ હરકત કરે નહીં એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી. શું જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોએ ભરી રાખેલા પાણીમાંથી પીજે. ત્યારે તેણે દંડવંત પ્રણામ કરીને તેને કહ્યું, હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરીને મારી કાળજી કેમ રાખે છે? બોઆઝે તેને ઉત્તર આપ્યો કે તારા પતિના મરણ પછી તેણે તારી સાસુ સાથે જે વર્તણૂક ચલાવી છે ને તારા માતા પિતાને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇસરાયેલના દેવ યહોવાની પાંખ નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો. ત્યારે તેણે કહ્યું કે હે મારા સાહેબ, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો દીધો છે, ને જો કે હું તમારા દાસીઓમાંની એકના જેવી નથી તો પણ તમે આ તમારી દાસી સાથે મારુંપણે બોલ્યા છો. જમવાની વખતે બોઆઝે તેને કહ્યું, અહીં આવીને રોટલી ખા ને તારો કોળિયો સરકામાં બોળ. ત્યારે કાપનારાઓની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તૃપ્ત થઈ ને તેમાંથી વધ્યો. ત્યારે તે સળો વીણવા ઉઠી ત્યારે બોઆઝ પોતાના જુવાનોને આજ્ઞા કરી કે એને પૂડીઓમાંથી પણ સળો કરવા દો, તેને ધમકાવતા નહીં. વળી તેને માટે પૂડીઓમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો ને તેનો સળો કરવા દો, તેને કનડશો નહીં. એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં સળો કર્યો. પછી તેણે પોતાનો વીણેલો સળો મસળ્યો તો તેમાંથી આશરે એક એફા જવ નીકળ્યા. તે લઈને તે નગરમાં ગઈ અને તેની સાસુએ તેનો વીણેલો સળો જોયો અને પોતે તૃપ્ત થયા પછી જે પોંખ વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો. ત્યારે તેની સાસુએ તેને કહ્યું, આજે ત્યાં ક્યાં સળો કર્યો અને ત્યાં ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદ્રષ્ટિ કરી તે આશીર્વાદિત હો. જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિશે પોતાની સાસુને વિદિત કરતા તેણે કહ્યું, જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે. નાઓમીએ પોતાની પુત્રવધુને કહ્યું કે જેણે જીવતા તથા મરેલા ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદી થાવ. નાઓમીએ તેને કહ્યું, એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે એટલે તે આપણો નજીકનો સગો છે. ત્યારે રૂથ મુઆબેણે કહ્યું, વળી તેણે મને કહ્યું કે મારા જુવાનો મારી સઘળી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે ને પાસે રહેવું. ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધુ રૂથને કહ્યું, મારી દીકરી, તું તેની યુવતીઓ સાથે જા, જેથી બીજા ખેતરવાળા તને કનડે નહીં તો ઠીક. માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે સળો વીણવાને બોઆઝની યુવતીઓની પાસે ને પાસે રહી અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી. રૂથનું પુસ્તક અધ્યાય ત્રીજો. તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, મારી પુત્રી, તારું ભલું થાય માટે હું તારે માટે કોઈ ઘર શોધ માટે કોઈ સારું ઘર ન શોધું છું. જેની યુવતીઓની સાથે તું હતી તે બોઆઝ આપણો સગો નથી. શું જો તે આજ રાત્રે ખડીમાં જવ ઉપડે છે માટે તું નાહી ધોઈને અત્તર ચોળીને તથા સારા વસ્ત્ર પહેરીને ખડીમાં જા, પણ તે માણસ ખાઈ પી ન રહે ત્યાં સુધી તું તેની નજરે પડીશમાં, અને એમ થાય કે તે સૂઈ જાય ત્યારે જે જગ્યાએ તે સૂએ તે ધ્યાનમાં રાખજે, ને બિછાનાની અંદર જઈને તેના પગ ઉઘાડા કરીને સૂઈ જજે. એટલે તારે શું કરવું તે તને તે કહેશે. ત્યારે તેણે તેને કહ્યું, જે તું કહે છે તે સર્વ હું કરીશ. પછી તે ખડીએ ગઈ ને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું. બુવાસ ખાઈ પી રહ્યો ને તેનું મન મગ્ન થયું, એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો. ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ. મધરાતે એમ થયું કે તે માણસ ચમકી ઉઠ્યો ને તેણે પાછું ફેરવ્યું તો તેના પગ આગળ એક સ્ત્રી સૂતેલી હતી. તેણે પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું તારી દાસી રૂથ છું. તારો છીડો લંબાવીને આ તારી દાસી પર ઓઢાળ, કેમ કે તું નજીકનો સગો છે. ત્યારે તેણે કહ્યું, મારી દીકરી, તું યહોવાથી આશીર્વાદિત હો. પ્રથમના કરતા છેવટે તે અધિક માયા બતાવી છે, કેમ કે ગરીબ કે તવંગર જુવાનની પાછળ તું ગઈ નથી. તો હવે મારી દીકરી ભીમા, તું કહે છે તે સગડું તારા સંબંધમાં હું કરીશ, કેમ કે મારા ઘરના તમામ લોકો જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે. હવે હું નજીકનો સગો છું એ તો ખરું, તથાપી મારા કરતાંય વધારે નજીકનો એક સગો છે. આજની રાત સબૂર કર, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકેની પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ તે ભલે બજાવે, પણ જો તારા પ્રત્યે તે સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહીં હોય તો હું જીવતા યહોવાના સોગંદ ખાઉં છું કે તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે અને સવાર સુધી તેના પગ આગળ તે સૂઈ રહી, અને મળસ્કું થતા પહેલા તે ઉઠી ગઈ, કેમ કે તેણે કહ્યું કે ખડીમાં કોઈ સ્ત્રી આવી હતી તેની કોઈને ખબર ન પડે. તેણે કહ્યું કે તારા અંગ પરનું ઓઢણ લઈને તે પહોળું કર. ત્યારે તેણે તે પહોળું કર્યું, એટલે તેણે 6 માપ જેવું તેમાં નાખીને તેને માથે ચડાવ્યા. પછી તે નગરમાં ગઈ. તે પોતાની સાસુ પાસે આવી. ત્યારે તેણે તેને પૂછ્યું, મારી દીકરી કેમ, ત્યાં શું થયું? ત્યારે પેલા માણસે તેણે જે જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું. વળી તેણે કહ્યું કે તેણે 6 માપ જેવું મને આપ્યા, કેમ કે તેણે મને કહ્યું કે તારી સાસુ પાસે ખાલી હાથે ન જા. ત્યારે તેણે કહ્યું, મારી દીકરી, મારી પુત્રી, આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતા સુધી તું છાનીમાની બેસી રહે, કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી. રૂથનું પુસ્તક અધ્યાય ચોથો. હવે બોઆઝ ગામને દરવાજે જઈને બેઠો તો જુઓ, જે નજીકના સગા વિશે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેણે તેને કહ્યું કે અરે ફલાણા, આ બાજુ આવીને અહીં બેસ. એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો, અને તેણે નગરના વડીલોમાંથી 10 માણસોને બોલાવીને તેને કહ્યું, અહીં બેસો. એટલે તેઓ બેઠા. પછી તેણે પેલા નજીકના સગાને કહ્યું કે નાઓમી જે મોઆબ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અબિમિલેખવાળી જમીનનો ભાગ વેચે છે, અને મને એવો વિચાર આવ્યો કે એ વાત તને જાહેર કરવી, અને જે અહીં બેઠેલો છે તેઓની સમક્ષ તથા મારા લોકના વડીલોની સમક્ષ તું તે ખરીદ કર. એમ તને કહેવું, જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ, પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને સૂઝ પડે, કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી અને તારા પછી હું છું. ત્યારે તેણે કહ્યું કે હું તેને છોડાવીશ. ત્યારે બોઆઝે કહ્યું કે તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે તે જ દિવસે તારે મરનાની વિધવા રૂથ મુઆબેણની સાથે લગ્ન કરવું પડશે કે મરનાના વતન ઉપર તેનું નામ કાયમ રહે. ત્યારે તે નજીકના સગાએ કહ્યું કે હું મારે માટે તે છોડાવી શકતો નથી, કેમ કે એથી રખીને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું. મારા છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર, કેમ કે હું તે છોડાવી શકતો નથી. હવે પ્રાચીન કાળમાં ઇસરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવા સાટવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો રિવાજ હતો કે એક માણસ પોતાનું ચંપલ કાઢીને પોતાના પડોશીને આપતો. ઇસરાયલમાં મતું કરવાની રીત એ હતી તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, તારે પોતાને માટે તું તે ખરીદ. અને તેના પોતાના ચંપલ કાઢ્યા અને બોઆઝે વડીલોને તે સર્વ લોકોને કહ્યું કે અબીમેલેકનું અને કિલ્યોનનું તથા મહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે. તે બાબતના તમે આજે સાક્ષી છો. વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં મહલોનની પત્નીને એટલે રૂથ મુઆબેણને મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી તથા તેના નામની ભાગળમાંથી નષ્ટ ન થાય. તમે આજે સાક્ષી છો. અને ભાગળમાંના સર્વ લોકોએ રવડીલોએ કહ્યું કે અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે રાહેલ તથા લેહા કે જે બે ઇસ્રાયેલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથામાં સુખી થા ને બેથલેહેમમાં નામાંકિત થા. વળી આ જુવાન સ્ત્રીથી યહોવા તને જે ફરજંદ આપશે તેથી તારું ઘર યહુદાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાવ. આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો ને તે તેની પત્ની થઈ. તે તેની પાસે ગયો ને યહોવાની કૃપાથી તેને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો. સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, યહોવાને ધન્ય હો જેણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઇસ્રાયેલમાં વિખ્યાત થાવ. તે તારા જીવને તાજગી આપનાર તથા તારા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે. કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને 7 દીકરા કરતા વધારે છે, ત્યાં તેને જન્મ આપ્યો છે. અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું ને તેનું જતન કરતી. અને નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું. તે દાઉદના પિતા ઈશાયનો પિતા હતો. હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે. પેરેસથી હેસરોન થયો અને હેસરોનથી રામ થયો, રામથી આમીનાદાબ થયો, આમીનાદાબથી નાશોન થયો, નાશોનથી સલમોન થયો, સલમોનથી બોઆઝ થયો, બોઆઝથી ઓબેદ થયો અને ઓબેદથી ઈશાય થયો ને ઈશાયથી દાઉદ થયો.